તારીખ 24/11/1991 શ્રી સમયસર ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 15.
સાંભળીને નિર્ણય કરો એ તો પડકા બહુ આત્માસી માણસ છે અને વાંચનકાર છે. આમ તો બધું ઘણાનો પરિચય બધાનો બધા ભગવાનોના પરિચયમાં આ બાજુ પણ આવે છે. શું અને પોતે વાંચનકાર હોવાથી સ્વાભાવિક છે બીજાને પણ સમજાવી શકે એવી થોડી કેપેસિટી હોય તો જ વાંચનકાર થાય માણસ. શું રસ્તો કેમ મળતો નથી, સમજાય તો ખરા બધું રસ્તો કેમ મળતો નથી. આ નિર્ણય શ્રી ગુરુ ની આજ્ઞા અનુસાર કેમ આપણે કરતા નથી. વાંચી વાંચીને સાંભળી સાંભળીને નિર્ણય કરવાની જે તમારી પદ્ધતિ છે અને અહીંયા શ્રી ગુરુ એમ કહે છે કે તું જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કર, તો આ તો તમે બીજી પદ્ધતિથી નિર્ણય કર્યો એવું નથી. વાત ચોખ્ખી છે કે નહીં? તો આપણે તો જ્ઞાનની આજ્ઞાએ ચાલવું જોઈએ, ગુરુની આજ્ઞાએ ચાલવું જોઈએ. આપણી કલ્પનાએ મતિ કલ્પનાએ ચાલી અને કાર્ય સિદ્ધિ થાય ત્રણ કાળમાં બનવાનું નથી. અત્યાર સુધી અનંત કાળ આમ ગયો છે, હવે તો એક એક વાતને ચોક્કસ કરવી જોશે કે અહીંયા જ્ઞાનની આજ્ઞા છે કે નહીં, આ રીતે જ્ઞાનની આજ્ઞા છે કે નહીં, આ રીતે જ્ઞાનની આજ્ઞા છે કે
નહીં.
એવું લાગ્યા કરે છે પણ આમાં જોવું ને ફેર પીડ્યો કે ન પીડ્યો, હે તો એ લાગે છે સાચું હતું ખોટું હતું. એવી ચોકસાઈ કરવી જોઈએ. આપણે વેપાર કરતા બધી ચોકસાઈ કરીએ છીએ, નહીં તો નુકસાન જાય. જો ચોકસાઈ ન કરીએ તો નુકસાન જાય એ સ્વાભાવિક જ છે. શું કે આપણે એ ચીજ 65,000 લઈ લીધી અને વેચવા ગયા તો કે ભાઈ 6500 નહીં આવે, તમે લીધી છે 65,000 માં, મને લાગે છે આના 65,000 વેબ બી છે, વેચવા જશો તો 80 આવશે, 75 તો ખરા છે, 70 આવશે તો 5 મળવાના છે, આપણું કઈ જવાનું નથી. આટલી ખાતરી કરી અને 80 નો અંદાજ બાંધીને 70 સુધીમાં પણ આપણે વેચી નાખશું એવી ગણતરી એવી ચીજ લઈને આપણે બીજાને આપીએ આપણી બજારમાં નહીં. એમ કે ભાઈ 5-6 હજારથી વધારાની કિંમત નથી દેખાતી, તો બી આપણે ભડકી જવું પડે ને, ભડકી જવું નહીં પડે. આપણી આવડત ઉપર આપણને અફસોસનો પાર ન રહીએ કે આવી આવડતથી ધંધો ન કરાય, કે રૂપિયાના 10 પૈસા હાથમાં આવે. શું એટલે આ તો ઈથી કિંમતી વેપાર છે. ત્યાં જે ચોકસાઈ રાખીએ એના કરતા આ કિંમતી વેપાર છે. જરા પણ કલ્પના ભેળવવામાં આવે તો વાસ્તવિકતાથી દૂર જવું પડે છે અને સીધો જ ગ્રહિત મિથ્યાત્મનો પ્રસંગ આવે છે. સિદ્ધ જ ગ્રહિત મિથ્યાત્મક પ્રસંગ આવે છે. જે તત્વજ્ઞાનનો અભ્યાસ દર્શન મોહનો રસ મંદ કરવામાં અનુભવ તોડવામાં પરમ સાધન છે. પૂજા ભક્તિ એટલું પરમ સાધન નથી, દયાદાન એટલું પરમ સાધન નથી કે ઉપવાસ કરી નાખે, તપશ્ચર્યા વ્રત લઈ લે એ કોઈ સાધન નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ એને દર્શન મોહ તોડવામાં અનુભવ તોડવામાં પરમ સાધન છે. ધારદાર છરી વાપરતા ન આવડે તો વાગી જાય એ ચીજ છે. એટલે જો એ સાધન થી દર્શન મોહને ગાળવામાં ન આવે તો એ જ સાધન દર્શન મોહ તીવ્ર કરી નાખે, ગ્રહિત મિથ્યાત્મા વિયોજાય. એટલે ગંભીરતાથી હાલવું પડે, ચાલવું પડે. એક જ લીધી લીધી, કારણ કે ત્યાં એજન્ડા ઉપર વિશેષ પક્ષાંતિક્રાંત નો છે. તો પક્ષાંતિક્રાંત કોણ થાય? કે જે જ્ઞાન સ્વભાવી આત્માનો જેને નિશ્ચય કર્યો હોય તે. પ્રથમ તો સુપ્ત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એમાં પણ બહુ ગૂઢ વાત લીધી છે કે શ્રુત જ્ઞાન એટલે જ્ઞાનીની વાણી, અજ્ઞાનીની વાણી નહીં, એને જ દ્રવ શ્રુત કહેવાય. નંબર એક. બીજું, આત્માનો નિર્ણય કરવો એમ નહીં, જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, એટલી વાત છે ત્યાં. શું એટલે ત્યાં જ્ઞાન સ્વભાવી લીધો, એટલે જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થાય. પણ એ ખોલીને પોતે નહોતું મૂક્યું એટલે પરિશિષ્ટ લખ્યું, એના માટે બે પેજ લખ્યા એમણે. શું? કેમ કે એ વાત ખોલીને નહોતી આવી આખા સમયસારમાં ક્યાંય.
પોતું
નિર્ણય કરવાનો વિષય પ્રયોગની પદ્ધતિથી થાય છે, માત્ર વિચારની પદ્ધતિથી નથી થતો. અને પ્રયોગના કાળમાં નિર્ણય થાય છે, પ્રયોગ વગરના માત્ર વિચારના કાળમાં નિર્ણય નથી. આવડતી હોય તો ભૂલ જ ભૂલ જ નહીં તમે. દસ મિનિટ માં આવડી જાય, દસ એક મિનિટ ચલાવો, બે પાંચ મિનિટ જરા કામ થાય પછી ચાલી જાય. એનું કારણ શું? કે અનુભવ જ્ઞાન છે તમારી પાસે. તરતા આવડે છે કે નહીં? નદીમાં તરતા, પાણીમાં તરતા આવડે છે કે
નહીં?
આવડતું નહીં, થોડો કોઈ આવડે જ તમને. તમને કોઈ ધક્કો મારી દે અને જો ભૂલથી પાણીમાં પડ્યા હોય ને તો તમે તરવા જ મંડો. ભલે 60 વર્ષ વચ્ચે ન તર્યા હોય, 10 વર્ષની ઉંમરે લાઠીની નદીમાં તર્યા હોય કે લાઠીના કુવામાં ક્યાંક તર્યા હોય, એ તો 70 વર્ષે જો પાણીમાં કોઈ પાડી દે તો તમે ઉડો નહીં, તરી જ જાવ. એનું કારણ શું? કે તમે પ્રેક્ટિસ કરીને અનુભવ જ્ઞાનથી એની ઉપલબ્ધિ કરેલી છે. તરવાની કળા તમે સાધ્ય કરી છે. હવે તરવામાં શું છે વ્યાખ્યા કરો જોઈએ તરવાને, વિચાર જ્ઞાનથી. પ્રયોગ વગર ન આવડે એવી ચીજ છે સાયકલ. પણ એવી જ ચીજ છે સાયકલ માં શું શીખવાનું છે? તમારે બેલેન્સ જાળવવાનું છે, એક બાજુ નમવું ન જોઈએ. આમ નમો તો આમ હેન્ડલ ગુમાવો, આમ નમો તો આમ હેન્ડલ ગુમાવો. આ એની થિયરી છે, પણ એમ કે આવડી જાય? 5-15 દિવસ ઉપર બેસીને પ્રેક્ટિસ કરો, 2-4 વખત પડો, 2-4 વખત ઊભા થાવ, પછી આવડે. કેમ કે બેલેન્સ કેમ રાખવું એ થિયરીનો વિષય નથી, એ વિચારનો વિષય નથી. બેલેન્સ કેમ રાખવું એ વિચારનો વિષય નથી, એ પ્રયોગનો વિષય છે. એમ સ્વરૂપ નિર્ણય પ્રયોગનો વિષય છે, વિચારનો વિષય નથી. અને એ વાત જ અહીંયા નથી આપણી પાસે. આપણે તો વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, ચર્ચા કરી કરીને નિર્ણય કરી લઈએ છીએ. કોઈ દિવસ ન થાય, આખી જિંદગીની અનંતકાળ વાંચીને સાંભળીને તો ન થાય. જે પ્રયોગથી થાય એ પ્રયોગથી જ થાય, વિચારથી થાય જ
નહીં.
કૃષ્ણ કહા, પ્રયોગ પડને મેં આતા હૈ, उनको तो एक एक समय सार के गाथा में प्रयोग पढ़ने में दिखता है।
उदाहरण
ये समय सार अभी अभी हमने समय सार की 71 गाथा पढ़ी। क्या नाम है आपने? आगरा मामा जी। आगरा में समय सार ने 71 गाथा वाचे। વળી જ્ઞાન નું જે થવું એટલે પરિણામ નું તે ક્રોધાદિક નું પણ થવું કે પરિણમવું નથી, જે જ્ઞાન છે તે ક્રોધ નથી, માટે જ્ઞાનનું જે પરિણમવું તે ક્રોધાદિકનું પરિણમવું નથી। કારણ કે ઈશ્વર તો કોઈ કારણ દેને કે જરૂરત નહીં, કેમ કે જ્ઞાન છે તે ક્રોધ નથી ને ક્રોધ છે તે જ્ઞાન નથી। હવે છતાં અહીંયા કારણ શું કરવા આપ્યું? પ્રયોગ કરવા માટે કારણ આપ્યું છે। અંતરે ધ્યાન સે પડીએ, કારણ કે જ્ઞાનના થવામાં એટલે કે જ્ઞાનના પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી। આમાં વિચારવાની વાત આવે કે માલુમ પડવાની વાત આવે? ઠંડી માલુમ પડે છે કે ઠંડી વિચારમાં આવે છે? ફરક પડી? અગ્નિ થી ઉષ્ણતા માલુમ પડે છે, વિચાર નથી થતો। માલુમ પડવું મતલબ લગ્ન લાગવું, તો એમ કહે છે કે જ્ઞાન ને તમે વિચારો છો શું કરવા? કે જ્ઞાન જાણે છે કે જ્ઞાન નથી જાણતું? કે જ્ઞાન આમ કે જ્ઞાન આમ, જ્ઞાનમાં જ્ઞાનનું થવું શું માલુમ પડે છે? જીવની અંદર બે ભાવ થાય છે, એક રાગ કે ક્રોધાદિ વિભાવ અને એક જ્ઞાન, બંનેમાં માલુમ શું પડે છે? આ પ્રશ્ન છે, આ પ્રયોગ છે। માલુમ પડવું તે પ્રયોગ છે, વિચાર નથી। અને શબ્દ શબ્દ બોલે છે માલુમ પડે છે, બહુ સ્પષ્ટ ગાથામાં પ્રયોગ છે। તો અહીંયા ગુરુદેવે આ ગાથા ઉપર પ્રવચન કરતા એમ કહ્યું છે કે અનાદિથી જીવને રાગાદિ કે ક્રોધાદિ સ્વપણે થતા માલુમ પડે છે। દેખીએ ઉલટો પ્રયોગ પણ ચાલુ છે, એવું નથી કે ઉલટો પ્રયોગ કરતા નથી આપણે, ઉલટો પ્રયોગ ચાલુ જ છે। રાગાદિ ક્રોધાદિ સ્વપણે થતા માલુમ પડે છે, અથવા રાગાદિમાં પોતાપણું અનુભવાય છે, આ ઉલટો પ્રયોગ છે। શ્રી ગુરુ અહીંયા એટલું કહે છે કે તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે, જ્ઞાન તે આત્મા છે, તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે, જ્ઞાનમાં સ્વપણે થતું જ્ઞાન માલુમ પડે તો રાગમાં પરપણે રાગ થતો માલુમ પડશે। જો તને રાગમાં કે ક્રોધાદિમાં સ્વપણે થતો માલુમ પડશે તો તને જ્ઞાનનું અસ્તિત્વ નહીં જણાય, જ્ઞાન ચૂકાઈ જશે। કેમ કે એક અંતર તત્વ છે, એક બહિર તત્વ છે, બહિર તત્વ ઉપર પોતાપણું થાય તો અંતર તત્વનો વિષય ચૂકી જવાય, અંતર તત્વમાં પોતાપણું થાય તો બહિર તત્વ ભિન્ન ભાષે। આજે સવારે શું કહ્યું? પર્યાય ને પરદ્રવ્ય શું કરવા કીધું? બહિર તત્વ છે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, તે અંતર તત્વ છે, અને એક સમયની પર્યાય તે બહિર તત્વ છે। એ બહિર તત્વમાં પોતાપણું કર્યું તે પર્યાય મુંડા પર સમય આથી, અને પર સમય જીનમતની બહાર કાઢ્યો, પ્રવચન સાર 93 ગાથા અમૃતચંદ્રાચાર્ય દેવ કુંકુંદાચાર્ય પણ એ વાત લખે છે, પર્યાય મુંડા પર સમજા, મૂળ સૂત્ર છે આ તો વિનય અધિકારની પહેલી ગાથા છે. તો એ બહિર તત્વમાં અહંપણું કર્યું તો અંતર તત્વ છુપાઈ જશે, અને અંતર તત્વમાં અહંપણું કર્યું તો બહિર તત્વ બહિર તત્વ તરીકે જ્ઞાનમાં બરાબર યથાસ્થાને રહી જશે. એટલે અહીંયા ભેદ જ્ઞાન કરાવવું છે, એટલે જ્ઞાન અને ક્રોધ થી પ્રયોગ શરૂ કર્યો. જ્ઞાન અને ક્રોધ, રાગ અને જ્ઞાન. સુગાનીજી પહેલું વહેલું શું સાંભળ્યું ગુરુદેવના પ્રવચનમાં? જ્ઞાન અને રાગ જુદા છે. બસ ત્યાંથી ઉપાડી લીધા આત્મા, સીધા પ્રયોગે ચડ્યા. પાત્રતા એટલે કે સાંભળતા વેદ પ્રયોગે ચડ્યા. ગુરુદેવે તો કેટલી પ્રયોગની વાત કરી છે, કેટલી જગ્યાએ પ્રયોગની વાત કરી છે, તો કેટલી જગ્યાએ તો એવું બોલ્યા છે કે અરે રે આ વાત અત્યારે ક્યાંય ચાલતી નથી, એટલે લોકોને સાંભળવા મળતી નથી, સાંભળવા ન મળે તો સમજે તો ક્યાંથી, સમજે નહીં તો પ્રયોગ તો કરે જ કે દિવસે. આ તો કેટલી વાર કહેતા હતા. એનો અર્થ એ છે કે જે ચીજ સાંભળવા મળે એને પોતાના ઉદય રૂપ પરિણમનમાં લાગુ કરવી, એનું નામ પ્રયોગ છે. હવે જ્ઞાન તે આત્મા છે એમ કહ્યું તો જ્ઞાનમાં પોતાપણું સંશોધક દ્રષ્ટિએ પણ આપણે જો જોઈએ અને સંશોધન કરવામાં આવે તો એ કંઈક એ વિષયમાં ઊંડા ઉતરાય. પણ માત્ર શબ્દથી અર્થ કરી જઈએ કે આમાં આમ કહેવા માંગે છે અને બુદ્ધિ લગાવી દીધી અને પછી ભાઈ એમ કે છે કે બરાબર છે સમજાણું, આપણે વિચાર સમજાણું એવું જ લાગે છે આમાં તો, પણ આમાં કે છે કંઈક બીજું ને આપણે કંઈક સમજીએ છીએ બીજું એવું છે. આવતો તમે આવ્યા મોડા છેલ્લે દિવસે આવ્યા ત્યારે સમાપન થઈ ગયું હતું ને, અત્યાર સુધી વિચાર પદ્ધતિ થી તો આ વિષય આપણે ઘણો વિચાર્યો છે, હવે પ્રયોગ પદ્ધતિ થી આ વિષય વિચારવા જેવો છે. હા ઘણી સારી ખોટે એને ચોટ લાગી છે, એનું કારણ છે કે જે સાંભળીને ગ્રહણ કરેલો ધારણ કરેલો જે બોધ છે એ બોધને અંતરમાં ઉતારવો હોય અથવા તો પરિણમાવવો હોય આત્મામાં તો પ્રયોગ સિવાય બીજો કોઈ એની રીત નથી, ઉપાય નથી. પ્રયોગ સિવાય પરિણમે નહીં, બાકી ધારણા આધાર રહી જાય, પરલક્ષી ધારણા. પછી અગિયાર અને નવ પૂર્ણ પૂર્વ નહીં હોય તો નિષ્ફળ જાય. એનું કારણ એ છે કે હવે વગર પ્રયોગ છે. કોઈ જીવને રાગમાં પણ સ્વપણું થાય ને જ્ઞાનમાં પણ સ્વપણું થાય એવું બની શકતું નથી. અનાદિનું રાગમાં સ્વપણું થઈ રહ્યું છે પ્રયોગાત્મક રીતે, વિચારાત્મક રીતે નહીં, કેમ કે એનો વિચાર નથી કરવો પડતો. રાગ થાય છે ત્યારે રાગમાં હું એમ વિચાર નથી કરવો પડતો, એ તો પ્રયોગાત્મક જ થઈ રહ્યું છે. બરાબર છે. જો જીવ જ્ઞાનમાં પોતાપણું ભાષે અને લાગે, ભાષે તો લાગે, ભાષણ પૂર્વક લાગે, નહીં તો લાગે નહીં, વિચારથી નહીં લાગે, ભાષે તો લાગે એવા જો પ્રતિભાસમાં આવે પ્રયોગ કરતા કરતા, જેમ પ્રયોગ કરતા કરતા સાયકલ શીખે તો એને રાગમાં રાગથી ભિન્ન થવાનો ભેદ જ્ઞાનનો પ્રયોગ આવડે. ભેદ જ્ઞાન એ રાગ અને જ્ઞાન જુદાનો વિચાર નથી, દ્રવ્યને પર્યાય ભિન્ન છે એવો વિચાર નથી, દેહને આત્મા ભિન્ન છે એવો વિચાર નથી, પણ ભેદ જ્ઞાન એ પ્રયોગ છે કે એક જ પ્રયોગમાં ત્રણેય ભિન્નતા એક સાથે થાય છે, વારાફરતી નથી થતી. કે પહેલા દેહથી આત્મા જુદો થાય, પછી રાગથી જ્ઞાન જુદું થાય, પછી એક સમયની પર્યાયથી જુદું થાય, એવું નથી. એક સાથે ત્રણે કામ થાય. વિચાર શ્રેણીમાં નક્કી થઈને પ્રયોગ થાય વેદ જ્ઞાનનો, ત્યારે કાર્ય સિદ્ધિ થાય. પ્રયોગ ન થાય તો કાર્ય સિદ્ધિ ન થાય. પ્રવેશ કરવો જોઈએ અને સતત પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. કેમ કે ઊંધો પ્રયોગ સતત ચાલે છે, માટે જો સૌ પ્રયોગ સતત થાય તો જ કાર્ય સિદ્ધિ થાય, નહીતર કાર્ય સિદ્ધિ ન થાય. વેપાર કરતી વખતે એક એક આઈટમમાં આપણને ખ્યાલ રહેશે કે આપણે ગુમાવ્યું કે નફો કર્યો, નુકસાન ગયું કે નફો કર્યો. આવા પર્યાય ચાલે છે, એમાં એટલું ધ્યાન રહેશે? એ ધ્યાન નથી રહેતું, એનું નામ લોકસંજ્ઞા છે. શું? એનું નામ લોકસંજ્ઞા છે. જાગૃતિ આવી જાય, હિત અહિતના પરિણામોમાં એટલી જાગૃતિ રહે કે જેને માત્ર આત્મકલ્યાણ જ કરવું છે, એકમાત્ર આત્મકલ્યાણ કરવું છે. એ અજાગૃતમાં અજાગૃતિ એ પ્રવર્તે નહીં. જ્ઞાન માત્ર ભાવ પવિત્ર છે, રાગ સ્વયં મળી છે એની નીચે વાળો. જ્ઞાન માત્ર ના વેદન થી પ્રત્યક્ષપણા વડે સ્વયં ની હૈયાતી ને, એટલે કે અસ્તિત્વ ને ગ્રહણ કરવા યોગ્ય છે. અનાદિથી રાગમાં પરમાં હૈયાતી ગ્રહાય ને, એટલે ગ્રહણ થઈને વિદાય રહી છે, તે મિથ્યા ભાવ છે. તેથી માત્ર પરોક્ષ વિચારમાં આત્માના વિચાર થાય તેમાં આત્મજાગૃતિનો પ્રકાશ શરૂ થતો નથી, પરંતુ પ્રત્યક્ષ દ્વારા સ્વરૂપને પ્રત્યક્ષ કરીને પ્રત્યક્ષ તરથી જાગૃતિ આવતા સ્વરૂપ ગ્રહણ થાય. તેથી તેવું પ્રયત્ન અભ્યાસ તે અંદરની લાઈન છે, એવો અભ્યાસ હોવો જોઈએ. વિચાર તો બાહ્ય પ્રવૃત્તિ છે, તેમાં વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી. આમ બે લાઈન ઉક્ત પ્રકારે જુદી પડે છે. આમાં શું છે એમ લેવું છે કે સ્વરૂપ ગ્રહણ કેવી રીતે થાય, પોઈન્ટ એટલો જ છે કે સ્વરૂપ ગ્રહણ કેવી રીતે થાય. સ્વરૂપનો આપણે ત્યાં મુમુક્ષુની મર્યાદામાં એટલે સુધી ચર્ચા ચાલે છે કે આત્માનો વિચાર કરવો, ફરી ફરીને આત્માનો વિચાર કરવો, આત્માનું ચિંતન કરવું, આત્માનું મનન કરવું, આત્માનું હરણ કરવું. શું? પણ સ્વરૂપ ગ્રહણ કેવી રીતે થાય, આ મુદ્દા ઉપર આનું સ્પષ્ટીકરણ છે. સ્વરૂપ ગ્રહણ
એટલે નિશ્ચય, મોક્ષની ભૂમિકામાં સ્વરૂપ ગ્રહણ એટલે સ્વરૂપ નિશ્ચય.
નહીં, સ્વરૂપ ગ્રહણ એટલે પહેલું સ્વરૂપ ગ્રહણમાં સ્વરૂપ નિશ્ચય થાય છે પહેલા તો. હા, મોક્ષની ભૂમિકા
આ ભૂમિકા સુધી
અને એ જ અભ્યાસથી એ અનુભવ સુધી પહોંચાય છે. એ સ્વરૂપ ગ્રહણના અભ્યાસથી જ અનુભવ સુધી પહોંચાય છે. અહીં તો મુદ્દો પોઈન્ટ એટલો છે કે સ્વરૂપ ગ્રહણ કરવું એવી એક પ્રકારની સ્વરૂપ ગ્રહણ થવાની જાગૃતિ આવવી જોઈએ. તો એ કેવી રીતે આવે આ પ્રશ્ન ઉપર આવી જાવ તો વાંધો નથી.
ઉપર આવી જાવ વાંધો નહીં ભાઈ, આવી જવાનું ઉપર આવી જાય એટલે એ લોકો આગળ બેસી શકે. સગવડતા માટે
જગ્યાની સગવડ,
જગ્યાની સગવડ
સાચવવાની છે. હવે જરા વિસ્તારથી લઈએ, ખોલીને
ખોલીને
કે જ્ઞાન માત્ર ના વેદનથી, હું જ્ઞાન માત્ર છું એવું જે જ્ઞાનમાં વેદન રહેલું છે એ વેદનમાં હું પણ આવે. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે, માત્ર કહેતા રાગથી ભિન્ન, એકલું કેવળ જ્ઞાન અને એમાં પણ વેદન, એ વેદન દ્વારા પ્રત્યક્ષ પણ આવડે. હવે એમાં શું છે કે પ્રત્યક્ષપણું છે, જ્ઞાન માત્રમાં, જ્ઞાન માત્રના વેદનમાં પ્રત્યક્ષપણું છે,
વેદનમાં પ્રત્યક્ષપણું છે.
વેદન કદી પરોક્ષ ન હોય. શું આમ તો આગમ એમ કે છે કે મતિશ્રુત પરોક્ષ જ્ઞાન છે, અવધિમનો પ્રયોગ અંશે કે પ્રત્યક્ષ છે, કેવળ સકલ પ્રત્યક્ષ છે. પણ જ્યાં શ્રુત જ્ઞાનના અનુભવ થયો તો શ્રુત જ્ઞાનના અનુભવને પ્રત્યક્ષ કીધો છે, ત્યાં સ્વસંવેદનને પ્રત્યક્ષ કીધો છે. એનું કારણ શું કે વેદન કોઈ દિવસ પરોક્ષ ન હોય, અને આમાં તો જ્ઞાન પોતે જ વેદાઈ રહ્યું છે. વેદનાર પણ જ્ઞાન છે અને વેદાનાર પણ જ્ઞાન છે, પછી એને પરોક્ષપણું કઈ રીતે સમજાય? ઇન્દ્રિયનું મુખ્ય નિમિત્ત હોય તો પરોક્ષપણું આવી જાય, મનનું નિમિત્ત હોય તો પરોક્ષપણું આવે, પણ આમાં તો જ્ઞાનના જ્ઞાન વેદનમાં તો પરોક્ષપણું આવતું નથી. એટલે વેદ જ્ઞાનના અંતિમ ચરણનો વિષય છે આ, કે વેદ જ્ઞાનથી પરથી ભિન્નપણું જણાય અને વ્યાપે વ્યાપકપણે પોતાના વેદનથી પોતાની વ્યાપ્તિ અને મર્યાદાથી ભિન્ન પડે, અને એ વેદનની અંદર જે પ્રત્યક્ષપણો છે એ પ્રત્યક્ષપણ આવડે, પોતાની હૈયાતીને ગ્રહણ કરે, પોતાના અસ્તિત્વને વેદનથી ગ્રહણ કરે.
અહીંયા એક પ્રશ્ન મૂકું,
હા કે સરસ,
કે કારણ તો વેદનમાં શું આવી રહ્યું છે એ જરાક, કારણ કે આ તો તમે અંતિમ વેદ જ્ઞાનનો લીધો બરોબર છે, પણ મૂળ જીવને શું વેદાઈ રહ્યું છે એ જેને પકડમાં ન આવતું હોય, ખ્યાલમાં ન હોય, તો પહેલા તો એના વેદનની વેદનમાં જેની આલોચના કરીએ કે વેદનમાં શું શું આવી રહ્યું છે, અને પછી એમાંથી જુદું પાડવું કેમ, અને સાથે એમ પણ આપણે કહીએ છીએ કે ભાઈ એને જાણવાની સાથે પોતાનો સ્વભાવ પણ જણાઈ રહ્યો છે એમ પણ કહીએ છીએ. તો આ બધું આમાં એથી વધારે કઈ વિદાય રહ્યું છે ખરું, અથવા તો એથી વધારે એની સ્પષ્ટતા જરા કહો. કઈ
વેદવામાં એક સાતા અસાતાનું વેદન, ઠંડી ગરમીનું વેદન, પછી અનેક પ્રકારના સ્વાદનું વેદન, તીખું કડવું વેદન, આ બધા પરદ્રવ્યના વેદન સંબંધીના
ભાવ
ભાવો છે. પછી અંતરંગમાં જ આ વાત તો સુખ દુઃખ નું વેદન, કલ્પિત સુખ દુઃખ નું, વાસ્તવિકપણે દુઃખ જ છે. અને રાગ દ્વેષ નું કે ક્રોધમાન માયા નું વેદન એમ જે કહેવામાં આવે છે, શું આ બધો અભ્યાસ છે? આ બધો અભ્યાસ જ છે. વાસ્તવિકપણે કોઈ પર ભાવને કે કોઈ પર દ્રવ્યને વેદી શકાતું જ નથી. જો પર ભાવને કરી શકાય અને જો પર દ્રવ્યને કરી શકાય તો જ પર દ્રવ્યને અને પર ભાવને વેદી શકાય. વેદને ભોગવવું કે અનુભવવું એક જ છે. એ તો વેદવું કહો, ભોગવવું કયો કે અનુભવવું કયો, એ ત્રણ એક જ અર્થના શબ્દો છે, એક જ ભાવને વ્યક્ત કરતા શબ્દો છે. જો ખરેખર કરી શકાતું હોય તો જ ભોગવી શકાય. ભોગવી શકાય એમ કહો કે વિધિ શકાય એમ કહો કે અનુભવી શકાય. જો ખરેખર પરદ્રવ્યને પરભાવનો આત્મા અકર્તા હોય તો પરદ્રવ્યને પરભાવનો અભોક્તા છે, અવેદક જ છે. એટલે જેટલું જેટલું વેદાય છે એમ કહેવાય છે એ બધો અધ્યાસ છે. અધ્યાસ એટલે મિથ્યા છે, થઈ શકતો નથી, અશક્યપણો છે. જે જણાય છે અધ્યાસ કરીને એમ જીન માને છે કે વેદાય છે, ખરેખર તો જણાય છે. જણાય છે એટલે પ્રતિભાસ થાય છે, પ્રતિબિંબ આવે છે, આથી વધારે કઈ નથી. રાગનું પણ પ્રતિબિંબ પડે છે, સાતા અસાતાનું પણ પ્રતિબિંબ પડે છે, ઠંડી ગરમીનું પણ પ્રતિબિંબ પડે છે, બધું જ પ્રતિબિંબ પડે છે. જ્ઞાનમાં જ્ઞાન વેદી શકે જ નહીં, આ એની મર્યાદા છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન સિવાય બીજો અવકાશ જ નથી વેદવાનો, આ પરિસ્થિતિ છે. માટે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાલને અનુભવમાં આવે છે, એટલા માટે લીધું છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો અનાદિથી વર્તમાન સુધીનો અનંત ગાળો ગયો એમાં કોઈને જીવે વેદ્યું જ નથી. પોતે પોતાને વેદ્યો છે, તેને ખબર નથી.
એને વેદ્યું નથી એમ તમે કયો, એ કેવી રીતે અમે માનીએ?
લોજિક કહીએ કે આમ માનો તો આમ માનવું જ પડે, પણ લોજિક માન્ય તો છે ને તમને, પહેલી વાત એ છે. પછી જો લોજિક નો માન્ય હોય તો લોજિક ઉપર ચર્ચા કરવી પડે, લોજિક માન્ય હોય તો પછી આપણે આ વાત ઉપર આવીએ.
એટલે લોજિક માન્ય હોય એમ કહીને તમે સ્વીકારી લો એમ કહો તો એ વાત અમને નથી સ્વીકારી,
પછી તમે આ નહીં સ્વીકારતા. આ વાત આપણે બાકી રાખીએ સ્વીકારવા, પણ લોજિક તો માન્ય છે કે નહીં?
લોજિક ઠીક છે, જે કરે એ ભોગવે,
કરે
એ વાત બરોબર છે,
અને ન કરે એ ભોગવી શકે,
ન ભોગવી શકે,
બરાબર છે
ને? એ વાત બરોબર છે.
કારણ કે જો લોજિક નો માન્ય હોય ને તો બીજી વાત તો આગળ ને માન્ય કરવાનો પછી પ્રશ્ન જ નહીં આવે, કેમ કે ત્યાં તો પછી તો ઘણી ગૂંચવણ ઊભી થાય એવું છે. એટલે લોજિક માન્ય છે કે જો કરી ન શકે તો વેદી પણ ન શકે, બરાબર છે. હવે આપણે જ્ઞાન ઉપર આવીએ કે તમે કહો છો કે મારે યુક્તિ કામ ન આવે, મારે લોજિક કામ ન આવે, મારે દ્રષ્ટાંત કામ ન આવે, બરાબર છે?
બરાબર છે.
તો હવે અનુભવ કામ આવે કે ન આવે?
એનાથી જ કામ લેવું પડે,
એ સિવાય બીજું તો ઉપાય નથી. તો આપણે કોઈના અનુભવમાં જવું નથી, આપણે પોતાના અનુભવમાં જાઓ. જ્ઞાન ને તપાસો, જ્ઞાનાનુભવ ને તપાસો. જ્ઞાનના બે રૂપ છે, આ સર્વાર સિદ્ધિનું એક વચન છે ભાઈ, હમણાં વાંચ્યું, સર્વાર સિદ્ધિનું વચન છે. ચેતન શક્તિ દ્વય રૂપો જ્ઞેયાકાર જ્ઞાનાકારસ્ચ, આટલું સંસ્કૃત વચન છે. જ્ઞેયાકાર પણ છે અને જ્ઞાનાકાર પણ છે. તો જે જ્ઞાનાકાર છે આપણે જ્ઞેયાકારને ગૌણ કરો, કેમ કે એ તો જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલે છે. પણ એકલા જ્ઞાનાકારે લ્યો જ્ઞાનને, તો એમાં જ્ઞાનનું જ્ઞાનમાં ભેદન છે કે નહીં એ તપાસીને નક્કી કરો, અનુભવીને નક્કી કરો. જ્ઞાનના વેદનને અથવા જ્ઞાનને તપાસીને નક્કી કરો કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે કે નહીં. તો જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એ વાત અનુભવથી સ્વીકારવી પડી રહી છે, અથવા તો જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી એની શોધ કરવી રહી, ત્યાં સુધી એની જિજ્ઞાસા રાખવી રહી. કેમ કે તેના તો મહામુનિઓ મહાઆચાર્યો પ્રમાણિક છે, એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ પણ અમૃતચંદ્ર આચાર્ય જેવા આધારભૂત આચાર્ય, જેના વચનો કહેવાય એવા આચાર્યનું વચન છે. જ્યાં સુધી પોતાને ન પકડાય ત્યાં સુધી એને તપાસવું જોઈએ કે મને મારું જ્ઞાન અનુભવાય છે કે મને રાગ અનુભવાય છે કે મને સુખ દુઃખ અનુભવાય છે કે મને મારું જ્ઞાન અનુભવાય છે, બસ આટલું જોવાનું છે.
કારણ કે અનુભવ તો સાધારણ રીતે જે ચાલતો પ્રવાહ છે અનુભવનો, એમાં તો એમ જ ખ્યાલમાં આવે છે કે આ જ્ઞેય જણાયું ને માટે હું જાણનાર હોઉં, એટલે એ તો અનુમાન જ્ઞાન એમાં ઊભું કરવું પડે છે કે આ રાગ જણાયો માટે હું જાણું છું માટે હું જાણનાર છું. તો એ પદ્ધતિ તો એ પદ્ધતિમાં તો આવતું નથી, તો હવે કઈ પદ્ધતિ અહીંયા હોવી જોઈએ?
એટલે આમાં એવું છે કે એ તો નિમિત્તથી વાત થઈ કે જ્ઞેય છે માટે જ્ઞાન છે, પણ જ્ઞાન પોતાના પરિણામને જુએ તો જ્ઞાન કોની મદદથી થાય છે એ કયો, જ્ઞાન કોની મદદથી થઈ રહ્યું છે, જ્ઞાન ઉપજી તો રહ્યું છે ને, સમયે સમયે જ્ઞાનનો પર્યાય છે એનો આંદોલન ચાલુ છે. કોઈની મદદથી ઉપજી રહ્યું હોય તો એ મદદગારને બંધ કરી દો તો ઉપજતું બંધ થાય. એક તર્ક લ્યો, માનો કે કોઈની મદદથી ઇન્દ્રિયની મદદથી ઉપજી રહ્યું છે તો ઇન્દ્રિયને બંધ કરી દે, ભાઈ આંખ જોવે છે માટે આંખને ફોડી નાખો તો જોવાનું બંધ થાય. તો આંધળો એમ કે છે, આંધળો શું કહેશે કે મને તો કઈ દેખાતું નથી, તો કે કઈ નથી દેખાતું, તો કે અંધારું તો છે પણ અંધારું કોને જોયું, એને અંધારું તો દેખાય છે, કોને આંધળાને પણ અંધારું દેખાય છે, તો કોની મદદથી દેખાય છે એને અંધારું, આંખ તો ફોડી નાખી છે, કોની મદદથી અંધારું દેખાય છે? જ્ઞાનને ઉપજવા માટે કોઈની જરૂર નથી, એટલું તો નહીં એને જરૂર નથી એ વાત તો એક બાજુ રાખો, એને ઉપજતું બંધ કરી દો તમારી શક્તિ હોય તો, જ્ઞાનને ઉત્પન્ન થતો બંધ કરી દો, એક સમય માટે બંધ કરી દો ને વધારે વખત બંધ ના કરી દો તો કાંઈ નહીં. એ શું બતાવે છે કે જ્ઞાનને ઉત્પન્ન થવા માટે કોઈની જરૂર નથી, જ્ઞેયની જરૂર નથી ને ઇન્દ્રિયની જરૂર નથી ને પ્રકાશની જરૂર નથી ને કોઈની જરૂર નથી. જેમ પોતાના પોતાનું જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે અને સતત થઈ રહ્યું છે તો એની શક્તિનું માપ ત્યાંથી આવી શકે છે. કે જો પેટ્રોલના કૂવામાંથી પેટ્રોલ સતત નીકળી રહ્યું છે તો બહુ મોટો ભંડાર અંદર ભરેલો છે, એમ જ્ઞાન સતત નીકળી રહ્યું છે તો જ્ઞાનનો બહુ મોટો ભંડાર અંદર ભરેલો છે, એમ એની શક્તિનું પણ એમાંથી અંદાજ આવે છે. આપણે તો પોઈન્ટ ચાલે છે વેદનનો, કે જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ કોઈ યુક્તિથી અને કોઈ લોજિકથી ન સમજવું હોય તો સૌથી વધારે બળવાન પ્રમાણ તો અનુભવ પ્રમાણ છે. આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુમાન પ્રમાણ, તર્ક પ્રમાણ, ન્યાય પ્રમાણ બધા એની પાછળ હેઠ છે, સૌથી બળવાન તો અનુભવ પ્રમાણ છે. અને જ્ઞાન તો પોતાને થઈ રહ્યું છે, તપાસી લે પોતે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે કે નહીં. જો વેદન સુધી તપાસતા જીવ જઈ શકે અને એકલા જ્ઞાનને જ્ઞાન વેદનથી જો તપાસે તો એને એમાં પ્રત્યક્ષતા જણાયા વિના નહીં રહે. કેમ કે વેદન અને વેદના, વેદનમાં વેદાનાર વેદનાર બંનેમાં કોઈ બે નથી, એક જ છે પોતે, માટે પ્રત્યક્ષપણો છે. અને પ્રત્યક્ષપણે જે વસ્તુ ગ્રહણ થાય એની અસર અસાધારણ હોય છે, પરોક્ષ અને પ્રત્યક્ષમાં અસર ઉપજાવવામાં બહુ મોટું અંતર છે. એના અનેક દ્રષ્ટાંતો છે. એક માણસ કોઈનું મૃત્યુ જોઈ લે ને, ભલે એ ચક્ષુ ઇન્દ્રિય વ્યવહાર પ્રત્યક્ષ છે, આમ તો પરોક્ષ છે, પણ કોઈને મરતો જોવે ને તો એની અસર એને ન જાય. ભલે એને કાંઈ લેવા દેવાનું હોય, એને ઓળખાણ એનું હોય, પણ એક્સિડન્ટથી કે કોઈ કોઈને મારી નાખતો હોય ત્યારે, કે અમસ્ત હોય તો રોગથી કે ગમે તે રીતે, એ એક જ એવો પ્રસંગ છે કે નજરે જોનારને અસર મોટી આવે. વ્યવહાર પ્રત્યક્ષ છે, ખરેખર તો પરોક્ષ છે. તો એ પ્રત્યક્ષતાની અસર કેટલી મોટી છે. અહીંયા વેદન પ્રત્યક્ષતાની અસર બહુ મોટી છે. અહીંથી આત્મરસની ઉત્પત્તિ છે, જેમ પેલામાં ભય રસની ઉત્પત્તિ છે. કોઈનું મૃત્યુ માણસ જોવે છે તો એમાં શું છે, ભયની કલ્પના થાય છે. પોતાને કાંઈ લેવા દેવા નથી મરનાર સાથે, અજાણ્યો માણસ હોય તો પણ એને ભય થાય છે. કેમ કે પ્રત્યક્ષ જોયું, એમ અહીંયા જ્ઞાન પ્રત્યક્ષ થયું, વેદન પ્રત્યક્ષ જ્ઞાન થયું, તો અહીંયાથી જ્ઞાન રસની ખરેખર ઉત્પત્તિ છે. આ જ્ઞાન રસ છે, એ આત્મરસ છે, એ ચૈતન્ય રસ છે, એ નિરાકુલ અમૃત રસ છે. અહીંથી એક અંદરના ભણરામાં ઉતરવાની જગ્યા થઈ જાય છે, અંતર્મુખ થઈને. એટલે સ્વરૂપ ગ્રહણ કેવી રીતે થાય એના ઉપરનો આ એક મુદ્દો છે વિચારવાનો. ફરી
જે પ્રદેશોથી અજ્ઞાન ઉઠે છે, જે પ્રદેશોથી અજ્ઞાન નિરાંત ઉઠે છે, ત્યાં તો અતિન્દ્રિયતા છે. ત્યાં તો અતિન્દ્રિયતા છે,
ત્યાં ઇન્દ્રિય પણ છે.
પછી ત્યાં પ્રત્યક્ષતા છે, ત્યાં વેદન છે.
જ્ઞાન સામાન્ય જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ વેદન છે.
આ નિરંતર ચાલુ છે,
ચાલુ જ છે, દરેકને ચાલુ છે, ધારાવાહિક પણ ચાલુ છે.
પછી આ કોઈ મનનું અવલંબન લે યા કોઈ ચક્ષુ નિરંતર લે તો જ્ઞાન વિશેષમાં,
એમાં શું છે કે લક્ષ્ય નહીં હોવાને લીધે વલણ એટલું જ્ઞાકાર જ્ઞાન બાજુનું છે. જ્ઞાનમાં ને જ્ઞાનમાં કે જ્ઞાનનું અંતરમ જે જ્ઞાન વેદન છે એ તિરોભૂત થઈ જાય છે. ફરીથી લઈએ તો કે એ જ્ઞાનની પર્યાયને જ્ઞાકારપણું જે છે તે જ્ઞાનનું બહિરંગ છે, અને તે જ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન વેદન છે તે જ્ઞાનનું અંતરમ છે. જ્ઞાનની પર્યાયના બે ધર્મ છે, પર પદાર્થનું પ્રતિબિંબ ઝીલવું જેને જ્ઞાકાર જ્ઞાન કહીએ, અને જ્ઞાનનું જ્ઞાન વેદન પણ પરિણમવું એ જ્ઞાનનું અંતરમ છે. પર્યાય એ જ છે બહિરંગ અને અંતરંગ પણ. સ્વરૂપ લક્ષના અભાવમાં જ્ઞાકાર જ્ઞાનથી બાજુ એટલું બધું વલણ છે, એટલો બધો ઝુકાવ છે કે પોતાનું જે જ્ઞાન વેદન છે એ તિરોભૂત થઈ જાય છે. આ વર્તમાન પરિસ્થિતિ છે. હવે પરિસ્થિતિને પલટો ખાવાની જરૂર છે.
ઝુકાવનું કારણ
આ પરિસ્થિતિમાં દુઃખ છે જીવને, એટલે એને પલટો ખાવાની જરૂર છે. ઝુકાવનું કારણ એક જ છે કે એનું પરલક્ષ છે અને સ્વલક્ષ નથી.
સુખ છે કે
સુખની પણ કલ્પના છે, પરલક્ષમાં પછી બધી આખી વણઝાર બહુ મોટી છે. પણ ટૂંકામાં એને સુખ બુદ્ધિ પણ છે અને સુખનું લક્ષ પણ છે. એ વાત પણ
એક જ પર્યાય વસ્તુ છે.
હા, એક જ પર્યાયમાં બે છે. બાળ ગોપાલ બધાને
જરાય છે,
અબાળ ગોપાલ ને
સદાકાળ છે,
સદાકાળ અનુભવ માં આવી રહ્યો છે. પણ પરલક્ષ છે, સ્વલક્ષ નથી. એ તો આચાર્ય દેવે કહ્યું છે ને, બીજા કે તો માનીએ નહીં આપણે.
જયારે તમે એને બાહ્ય વસ્તુઓને જાણવાથી એને તમે જ્ઞાતા કહો છો. અને એ જ ભાવને તમે જ્ઞાનના દ્રષ્ટિકોણથી જુઓ છો, એટલે કે જ્ઞાનનું એક કાર્ય થયેલું છે એમ જ્યારે જોઈએ, ત્યારે એને આપણે જ્ઞાનાકર કહીએ છીએ, એને જ્ઞાનાકર કહીએ છીએ. તો પછી એને આને બહિરંગ કેવું ને આને અંતરંગ કેવું એમ કેમ?
એમાં એવું છે કે ભાવિ દ્રષ્ટિથી પણ જે જણાય છે માટે તે બહિરંગ છે.
હવે જેને પોતાની અંતરંગ દ્રષ્ટિ જોઈ અને જ્ઞાન થી જ જાણે જ્ઞાન રૂપે પોતે પરિણમી રહ્યો છે, અને એક જ જ્ઞાન એને તમે જ્ઞેયને જાણે છે એ જયારે પાયામાં લ્યો, પછી જાણે છે એટલે પોતાને જાણે છે વા બીજાને જાણે છે, બે એક જ વસ્તુની ક્રિયા છે, તો પછી તમે એને અંતરંગ અને બહિરંગ કેમ એમ કહી શકો?
માટે કહીએ છીએ કે જે બીજા અન્ય જ્ઞેયોનું જે જ્ઞાકાર જ્ઞાન છે એને તિરુભૂત કરે છે, જેને અંતર્દૃષ્ટિ પ્રગટ થઈ છે એ શું કરે છે કે જ્ઞાકાર જ્ઞાનનું વ્યવચ્છેદ બોલાવીને, સવારે 15મી ગાથાનો આધાર લીધો હતો એનો વ્યવચ્છેદ કરીને, એ પરને જાણવાના કાળમાં કે સ્વરૂપને જાણવાના કાળમાં નાયકને જાણે છે,